જ્યાં જ્યાં તર્ક વિતર્ક કામ આવે એમ નથી. અહીંયા તો ડાયો ડૂબી જાય ને દરિયા દીવાનો દરિયો તરે એવો આ ખેલ છે. ભક્તિથી જેણે સત્પુરુષના બોધને પકડી લીધા છે એ ક્યાંય આગળ નીકળી જશે, અને શોધવા નીકળો છે એ સંસારનું પરિભ્રમણ કરીને પાછો નહીં આવી શકે એવી સ્થિતિ છે. ભગવાને કહ્યું છે એવા સત્પુરુષને વિશે જેની વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. અમે તો તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ, કેમ કે આ બધા તીર્થંકરે જે કહ્યું એની અંદર કહેવાના વચનની અંદર સારમાં પકડી લીધો કે સત્પુરુષ વિશે ભક્તિ. જો જીવને સ્વરૂપની પ્રાપ્તિ કરવી હશે તો સત્પુરુષ વિશે એને ભક્તિ ઉત્પન્ન થવી જોઈશે. આ સત્પુરુષ વિશે ભક્તિ જેમના વચનથી થઈ છે આવો બીજો નમસ્કાર તીર્થંકરના વચનને, અને વચનનું સારભૂત શું, એનો એસેન્સ શું, એનું અર્ક શું, તો સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ, સત્પુરુષ વિશે ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ. ભક્તિ ઉત્પન્ન થવાથી સ્વચ્છંદ ટળી જાય, ભક્તિ ઉત્પન્ન થવાથી અનાદિકાળનો અહમભાવ અને મમભાવ એનું વિસર્જન થઈ જાય. ભક્તિ ઉત્પન્ન થાય એટલે જીવમાં સરળતા આવે, નમ્રતા આવે. કેટલી બધી પાત્રતા જીવની અંદર એક ભક્તિના કારણે આવે. એક સત્પુરુષની સવાર સાંજ ભક્તિ કરીએ, એને પરમ તત્વ માનીને એની ઉપાસના કરીએ, તો આ જીવની અંદર દેહજન્ય જે કંઈ અભિમાનના સ્થાનો છે સ્થૂળ કે સૂક્ષ્મ એ બધા આપોઆપ વિલીન થઈ જાય. સત્પુરુષની ભક્તિની અંદર એટલું બધું સામર્થ્ય છે, કારણ કે હે પ્રભુ, તારું જે સ્વરૂપ છે અને તારો જે પુરુષાર્થ છે એની આગળ હું કંઈ વિસાતમાં નથી. મને તો હવે તારો અનુગ્રહ અને તારી કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય એ જ મારા માટે હવે સેવ્ય છે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પારન તેથી પામિયો ઉગ્યો ન અંશ વિવેક. કરવાનું તો મારે એ જ હતું બધા સાધનમાંથી, વિવેકની જાગૃતિ થાય જીવનમાં, પણ વિવેક ન આવ્યો અને સાધનમાં પારંગત થયો. મારા જેટલા નમસ્કાર કોઈ દઈ નહીં હક્યો, બહુ સારું પહેલવાન દે છે અખાડામાં, જા તું 1000 દેશ તોડો 2000 દેશે કર એની અરે સ્પર્ધા. અરે વિવેક જીવનમાં જાગૃત કરવાનો છે. પાર કેમ નથી આવતો, પણ લક્ષ ક્યાંનું ક્યાં ચાલ્યું જાય છે. સત્પુરુષ હોય તો લક્ષ ફંટાય નહીં, અને સત્પુરુષની ભક્તિ હોય તો લક્ષ ના ફંટાય. અને જ્યાં લક્ષ ફંટાણું છે ત્યાં સત્પુરુષની ભક્તિ નથી, ત્યાં જાતનું પ્રદર્શન ચાલી રહ્યું છે. અંદર રહેલો સૂક્ષ્મ અહંકાર જાણે અજાણે ડોકિયા કરે છે, છલકાય છે, અંદરથી બહાર આવે છે, ખ્યાલ નથી પડતો જીવને. અને આને કારણે કેટલી વાર સૌ સાધન બંધન થયા. કોઈ સાધન બચ્યું નહીં, ક્યાંથી બચે? અહંકાર આશ્રિત કોઈ પણ સાધન લીધું હોય તે સાધન કામ ન કરે. સંયમ ધારણ કરેલા મુનિવરો પણ રખડી પડ્યા. સર્વસંગ પરિત્યાગ જેવું સાધન આ જગતમાં જેનું કોઈ શ્રેષ્ઠ અનુપમ છે, એનો કોઈ જોટો નથી, એવું સાધન પણ નિષ્ફળ થયું કે નહીં? હવે આથી ઉત્કૃષ્ટ સાધન કયું પકડવું? તો કે પૂર્વે જીન દીક્ષા લીધી, અનંતવાર લીધી, આચાર્ય પણ કરી લીધું, અને પેલા ગુણ સ્થાનકના ઠેકાણા ન હોય અને સિદ્ધપદના ઉપદેશ દીધા. આ જીવે અનંતવાર આજ કર્યું, સૌ સાધન બંધન થયા. કૃપાળુ દેવે સૌ શબ્દ મૂક્યો છે, સૌ કહેતા એની અંદર બધા સાધનો આવી જાય છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધના છે એ પણ બંધન થાય પ્રભુ? હા, એ સાધન પણ બંધન થાય જો સ્વચ્છંદ પોસાતો હોય તો. જો અહમત્વ ને મમત્વ એની અંદર સ્થિર થતું હોય, એને પોષણ મળતું હોય તો. અર્પણતા જો ન આવતી હોય તો તારું ઉપદેશક પણ હું સ્વાધ્યાયકાર, હું ભક્તિકાર, આ બધું બંધનનું કારણ છે. જો ઉપયોગની જાગૃતિ ન હોય તો આ બધા બંધનના કારણ છે. હું મુનિ, હું શ્રાવક, હું ટ્રસ્ટી, હું વ્યવસ્થાપક, અને લોકો સમજે કે મહાન ધાર્મિક. જીવને ખબર નથી ક્યાં રોકાય છે, ભૂલ ક્યાં થાય છે, ભ્રાંતિ થાય છે. આ ભૂલ ને ભ્રાંતિમાં ફરક સમજવા જેવો છે. જે ખોટું છે તેને સાચું માની લેવાની શ્રદ્ધા થઈ જાય છે ત્યાં, અને એવી શ્રદ્ધા આની પકડમાંથી હવે કોણ છોડાવે. સંસારની અંદર જતો હોય એને તો કાન પકડીને કહેવાય કે આ માર્ગે તારું કલ્યાણ નહીં થયો, આ શું અભક્ષ્ય ખોરાકના ભક્ષણ કરવા માંડો છું, આ શું સુરાપાન કરવા માંડો છું, આ શું જુગારના વ્યસનોના રવાડે ચેડો છું, આ શું કેફી દ્રવ્યોના આધાર ઉપર તું સુખ ઘડીનું લેવા માંડો છો, એને કાન પકડીને એને ઠેકાણા લાવી શકાય. પણ ધર્મના સાધનની અંદર ભ્રાંતિ જેને થઈ ગઈ એનો કોઈ કાળે નિવેડો આવી શકે નહીં. આ કેવું જોખમદારી ભર્યું સ્થાન છે. ભગવાને મુનિશ્રીના સંબંધની અંદર, દીપચંદજી મહારાજના સંબંધમાં કહ્યું હતું, સૌભાગભાઈને કીધું કે તમે એને સમજાવવાનો પ્રયત્ન રહેવા દો. તીર્થંકર સાક્ષાત એમનું વાક્ય પણ એને અત્યારે પરિણામ પામે એમ નથી, કારણ કે એની કોઈ એવી યોગ્ય દશા જ નથી. અને પછી એક શબ્દ આકરો લખ્યો કે જેનું રખડાવવાનું જો સ્રષ્ટાએ નિર્માણ કર્યું હશે તો એને છોડાવવાના ભાવ તમે મહેરબાની કરીને બંધ કરી દો. સર્વસંગ પરિત્યાગ પણ પામ્યા પછી જીવના ધંધા રખડવાના, રજડવાના, અથડવાના, એટલી એટલી સૂક્ષ્મ વાતો, અર્થ ગંભીર, જ્ઞાન ગંભીર, આશય ગંભીર વચનામૃતમાંથી એવા એવા પ્રસંગો, એવા એવા શબ્દો, એવો એવો બોધ મળે છે. એક લીટી પણ આપણે આગળ વાંચીને આગળ ચાલી શકતા નથી કે ઓહો પ્રભુ શું કીધું છે, તમે કેવી વાત મૂકી છે. સત્પુરુષના એક એક વાક્યમાં અનંત આગમો રહ્યા છે, અમસ્થા છે. સાહેબ અનંતની વાત કરી, હવે અહીંયા તો 45 છે, વધારે માં વધારે કોઈ 32 માને છે, કોઈ 5 માને છે, કોઈ 45 માને છે, કોઈ કહે છે એક આગમ છે જ નહીં. અને તમે વાત લખી અનંત, તો એમને ખબર નહીં હોય ને કે ખોટું લખાઈ ગયું. જે જે જ્ઞાનીના રાગ દ્વેષ અને અજ્ઞાનથી રહિતપણે લખાયેલા બધા શબ્દો આગમ છે, અને આવા અનંત કહેતા એમને તો આ સ્મૃતિ છે, 2500 વર્ષનો ઇતિહાસ એની સામે છે, અને એમાં તો જેટલા જેટલા લખાયા છે બધા જ્ઞાનમાં છે, અને આનો ક્યાં હિસાબ કરવા બેસો. એવા વાક્યો એમના કથનની અંદર, બોધની અંદર, એક સામાન્ય પત્રોની અંદર, સાદી ભાષાની અંદર એવા રહસ્યમય રીતે પડ્યા છે. આને કોઈ ઉકેલે, કેવી રીતે ઉકેલે, ભાષા જ્ઞાનથી નહી, ભક્તિથી. એ પુરુષ પ્રત્યે જો ભક્તિ હશે તો એ ભક્તિથી એ પુરુષના ભાવને પકડી શકાય. સત્પુરુષને વિશે ભક્તિ જે એના વચનથી થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. આ ત્રીજો નમસ્કાર. પહેલો તીર્થંકરને નમસ્કાર, બીજો એના વચનને નમસ્કાર, ત્રીજો એના માર્ગ બોધને નમસ્કાર. એનો માર્ગ બોધ શું? માર્ગ પામવા માટે તીર્થંકરે બોધ આપ્યો છે, માર્ગ બોધ, જેનાથી માર્ગ પ્રાપ્ત થાય એવો બોધ. કયો? ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી. ઘણા પ્રકારે એટલે એમાં આપણો કોઈ ક્લાસ નથી, આપણે કોઈ પ્રકારે વિચાર કરી શકતા જ નથી અને કરતા જ નથી. આ તો જ્ઞાની લખે છે, કૃપાળુદેવ લખે છે કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી. તે જીવ તીર્થંકરની ભાષામાં લખે છે, આ તીર્થંકરે કહ્યું છે આ વાક્ય. ઘણા પ્રકારે, આ સર્વજ્ઞ ઘણા પ્રકારે વિચાર કરે છે, એમાં અજ્ઞાનીનો તો કોઈ ક્લાસ નથી. સર્વજ્ઞ ઘણા પ્રકારે વિચાર કરીને કહે છે કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ, જો કોઈ ભ્રાંતિ નથી, હિઝ વેરી પ્રિસાઇઝ, તે જીવ, બીજો ત્રીજો નહીં, આની તેની વાત ત્યાંથી શરૂ કરીને નીકળે ક્યાંનો ક્યાંય વાત નથી. તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. આત્મારૂપ પુરુષ વિના, આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, પામવાની વાત પછી છે, પેલા જાણવાની વાત છે. જાણ્યા વિના પામી ન શકાય. આ જીવનું સ્વરૂપ બતાવ્યું અને આ જીવને જાણવા માટે આત્મારૂપ પુરુષ, આવું આત્મત્વ જેણે પ્રાપ્ત કર્યું છે તે આત્મારૂપ. જેમ કોઈના જીવનની અંદર એટલું બધું અભિમાન હોય, એટલે આપણે કહીએ તો અભિમાનનું પૂતળું છે, માથાના વાળથી પગના નખ સુધી જુઓ તો અભિમાનથી ભરેલો છે, ને કાં તો માયાથી ભરેલો છે, કાં તો ક્રોધથી ભરેલો છે. અહીંયા કે છે આ પુરુષ આત્મારૂપ છે. અરે અમને તો પણ એની ઇન્દ્રિયો દેખાય છે, એનું શરીર દેખાય છે, એનો વર્ણ દેખાય છે, એનું રૂપ દેખાય છે. તો કે છે ના, આ પુરુષ તો આત્મારૂપ પુરુષ છે. એવા પુરુષ વિના જાણ્યો જાય એમ નથી, બીજાથી આ વસ્તુ પકડમાં આવી શકે તેમ નથી, એ વિના સમજાય તેમ નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. કેવી શ્રદ્ધા? નિશ્ચળ શ્રદ્ધા કે કોઈ કાળે આ આત્મા આત્મારૂપ પુરુષ વિના આ જીવ જાણ્યો જાય એવો નથી, એટલે સ્વચ્છંદથી કોઈ કાળે જીવ પકડાય એમ નથી. નિજ મતિ કલ્પનાથી જીવનું સ્વરૂપ જાણી શકાય તેમ નથી, કોઈ પણ પ્રકારની સ્વચ્છંદ વર્તનાએ આ જીવ જાણ્યો જાય એમ નથી. હું જ્ઞાનનો કંદ છું, ચેતનનો પૂર્ણ સ્વરૂપ છું, ઘન છું, આ બધી જ પ્રકારની તું બોલી બોલા કર. અનંત જ્ઞાન અને અનંત શક્તિનો હું ધારક છું, તો પણ તારું આ પદ, આ જીવ પદ, એ આત્મારૂપ પુરુષ વિના આ જીવ જાણ્યો જાય એમ નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ જીવની પ્રાપ્તિ થાય એમ નથી. પણ તીર્થંકરની વિશેષતા એ છે કે એમણે માર્ગબોધમાં આ સિક્રેટ, દરેકે દરેક સફળતાની પાછળ એનો રાજ રહસ્ય હોય છે, આ તીર્થંકરે માર્ગબોધનું નમસ્કાર કહ્યું, એનું એનું રહસ્ય કહ્યું કે આ માર્ગબોધનું રહસ્ય, તીર્થંકરના માર્ગબોધનું રહસ્ય શું? તો કે એક નિશ્ચળ શ્રદ્ધા થઈ જવી જોઈએ કે આ જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. આ વાત જો બરોબર બેસે કૃપાણુદેવે એ વાતને એક બીજી જગ્યાએ સુંદર એ જ પ્રકારના શબ્દોની અંદર મૂકી છે, જરા વાતની દ્રઢતા કરવા માટે થઈને આપણે એ વિચારીએ છીએ. 449 અંકની અંદર કૃપાણુદેવે એક શબ્દ પ્રયોગ મૂક્યો છે, હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. કયા પુરુષ વિના? આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી એવી કલ્પના, તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે પુરુષથી જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના, શબ્દ પ્રયોગ, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. કારણ કે તીર્થંકરનો માર્ગબોધનું વચન છે કે તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. તો ખોટા ફીફા ખાંડવા નહીં. જેણે આત્મા જાણ્યો છે તેવા સત્પુરુષની ભક્તિ દ્વારા જ આત્મત્વ પ્રાપ્ત થાય, સ્વરૂપ ઓળખાય, એ વિના ક્યાંય કોઈ કાળે જીવને સ્વરૂપની પ્રાપ્તિ થાય જ નહીં. એવા જાણનાર એ સત્પુરુષ, એવા તીર્થંકર, અને તીર્થંકરના માર્ગની અંદર જે લોકોએ તીર્થંકરના માર્ગને આરાધના કરીને સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, આ જ્ઞાનીઓની પરંપરા, એનો બોધ એ જ આપણો આધાર છે. અને જેણે જેણે એકાંતપણે આ પ્રકારના જે કહ્યું કે સદગુરુ આજ્ઞા જીવ દશા જીન દશા, આ જીન દશા અને સદગુરુની આજ્ઞા, આ સ્વરૂપને જાણવાનું પ્રાપ્ત કર્યો છે એવા પુરુષથી અને એના દ્વારા જ
ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત.
આ કલ્પના ભ્રાંતિ ઉપાદાનનું નામ લઈને આ બધા જ નિમિત્તોને તજે છે. કયા નિમિત્ત?
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં.
આ જીવને જ્યારે ત્યારે જેદી તેદી પરિભ્રમણની સમાપ્તિ માટે સ્વરૂપની પ્રાપ્તિ કરવી હશે ત્યારે તેદી તેદી આ સદગુરુની આજ્ઞા અને જીનેશ્વરની દશા સિવાય બીજો કોઈ માર્ગ નથી. એ પુરુષ દ્વારા જ, એના બોધ દ્વારા જ, એના વચન દ્વારા જ, એ પુરુષને શરણે ગયાથી જ આ આત્મા મળે એમ છે. નિમિત્ત કંઈ કરતું નથી, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી. આવી વાણી ગોખી ગોખીને પપટિયાની માફક બોલવાથી, પંડિતાઈનું પ્રદર્શન કરવાથી સ્વરૂપ હાથમાં નહીં આવે. એકાંત દ્રષ્ટિકોણ અને અયથાર્થ વાતોના માત્ર રટણ કરવાથી જીવને સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. બધું થશે, રાડો પાડી પાડીને બોલ્યા કર, વાતમાં કઈ માલ નથી. તું એનો ત્યાગ કર એમ અને તું પ્રાપ્ત કર. આત્મારૂપ પુરુષ વિના જીવ જાણ્યો જાય એમ નથી. એના શરણ, એના આલંબન વિના કોઈ માર્ગ નથી. ચાહે તો આલંબન તારું આ ભવનું હોય કે પૂર્વ ભવનું હોય, પણ કોઈ કાળે એ જીવ અનાદિકાળની અંદર અવ્યવહાર રાશિમાં, વ્યવહાર રાશિમાં નિગોદ, નરક નિગોદની અંદર, 14 રાજલોકની અંદર, 4 ગતિને 84 લાખ યોનિની અંદર, ઉપરથી નીચે, નીચેથી ઉપર, આડો અવળો તીરછા, આ ભટકતો જીવ પોતે પોતાની મને જ્ઞાન પામી જાય, ભલે જ્ઞાન સ્વરૂપ હોય, એ 3 કાળમાં બનવા સંભવ નથી. ચૈતન્ય દ્રવ્ય જ ચૈતન્યનું ઉદ્ધાર કરી શકે. અને એટલા જ માટે કૃપાળુદેવે એક સાદો નિયમ કહી દીધો, માર્ગને પામેલો માર્ગને પમાડે. પોતે જ શંકામાં ગળકા ખાતો હોય, પોતે જ શંકામાં ગળકા ખાતો હોય, એ અન્યને સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે? દીવાથી દીવો પ્રગટે, સ્વયં જે અજવાળેલો છે એ જ બીજાના જીવનના અંધકારને દૂર કરી શકશે. અને જેદી તેદી અંધકાર દૂર કરવો હશે તેદી બીજાના પ્રકાશનો સહારો લીધા વિના કોઈ કાળે 3 લોકની અંદર આ વાત બને એમ નથી. આવી નિશ્ચળ શ્રદ્ધા ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય તેવો નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા, પ્રભુ તારાથી જ મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતાં પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આખી તીર્થંકરની દેશના એનો ઉદ્દેશ શું? ભગવાનને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ, ભગવાનને પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થઈ, ભગવાન નિર્વિકલ્પ થયા અને 13મા ગુણસ્થાનક કે કેવળ જ્ઞાની દશાની અંદર આ તીર્થંકરને કહેવાની જરૂર શું પડી? વચનો શું કામ બોલ્યા? ઉદ્દેશ શું? ઉદ્દેશ વિનાની કોઈ પ્રવૃત્તિ સંભવી શકે નહીં. તો તીર્થંકરની વાત ચાલે છે, આ કઈ જેવા તેવા પુરુષની વાત નથી ચાલતી. આ તીર્થંકરે વચનો કેમ કહ્યા? પૂર્વે પણ એ ભાવ કર્યો છે જગતના જીવોને માર્ગની પ્રાપ્તિ થાય, આત્માની પ્રાપ્તિ થાય, જગતના જીવો આ જન્મ જરા મરણના સંસારથી મુક્ત થાય. આવી જેને સવિ જીવ કરું શાસન રસીની ભાવના ભાવી છે. જગતને મુક્તિનો માર્ગ દેખાડવા માટે જેને કરુણાનું આટલું બધું અભિધાન કર્યું છે, એવી વિતરાગી કરુણા જેના રોમે રોમથી નીતરી રહી છે, એવા પુરુષને એને આ ઉદ્દેશ વચન, એના વચનનો ઉદ્દેશ તો આ છે, ઉદ્દેશ સમજો, એને કહેવાનો ઉદ્દેશ શું. કોઈ વાર કોઈ વચનો કહીએ, ભાઈને કહીએ, પુત્રને કહીએ, મિત્રને કહીએ, એટલે ઘણી વાર કહે કે ભાઈ તેમાં આકરો શું થઈ ગયો છે તું, એનો ઉદ્દેશ શું છે. જે ઉદ્દેશ છે એ તારા હિતનો છે, તારા કલ્યાણનો છે. આ તીર્થંકરની વાણીનો ઉદ્દેશ શું? અમારા શાસ્ત્રો જગતમાં લખાઈ ના, એવો વિકલ્પ હોય તો નિર્વિકલ્પ પણ કહેવાય નહીં. એની અંદરની આ ઉદ્દેશ, એ ઉદ્દેશ વચનની અંદર આત્મા સહજ પ્રાપ્ત થાય જીવને. તે અમારા બોધથી, અમારા વચનથી જુઓ એની ચમત્કૃતિ કે આત્મા કેમ પ્રાપ્ત થાય સહજ. કૃપાળુ દેવે લખ્યું છે, જો આ જીવ સમજે તો સહજમાં તેનો મોક્ષ છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી. હવે અહીંયા ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, હવે શું શું કર્યું છે, આ જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતે પ્રાપ્તિ ન થઈ. શેનો પરિશ્રમ કર્યો? યોગાદિક અનેક સાધનોનો, બળવાન સાધનોનો પરિશ્રમ કર્યો. 274 ની અંદર કૃપાળુ દેવે આ વાત મૂકી છે. ખૂબ અદભુત રીતે આપણને આનંદ આવે કે ભગવાને કહ્યું છે કે સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. પછી કૌંસમાં લખ્યું છે, જ્યારે ફરીથી અભ્યાસ કરીશું એટલે પકડાઈ જશે. 274, સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, અપ્રગટ છે, છતાં જુઓ હવે જુદી જુદી ચેષ્ટાએ, હવે કઈ ચેષ્ટા છે, એ ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે કે સત છે. કૌંસમાં યોગાદિક સાધન, કૌંસમાં યોગાદિક સાધન, આત્માનું ધ્યાન ખૂબ ચાલે છે આજકાલ, વેદાંત શુષ્ક વગેરેથી, પણ તે તેવું નથી, પણ તે તેવું નથી. આ બધું જે જુદી જુદી ચેષ્ટાની અંદર માનવામાં આવે છે કે આ બધું સત છે. સવારે વાત થઈ હતી સિદ્ધિ યોગ, અજ્ઞાનીને હોય, અજ્ઞાનીને સિદ્ધિ યોગ હોય, આપણને ખબર જ નથી પડતી કઈ. આપણે તો જરાક કઈ, કોઈનું જરાક આપણાથી ન થાય એવું કામ કોઈ કરે એટલે ખલાસ એના ચરણમાં, અજગરની જેમ લાંબો પડે, બોરિંગની જેમ. અરે ભાઈ, પણ કોઈ જગતના પર પદાર્થ સંબંધી આશ્ચર્ય તો ભૂલ, એમાં કયું મોટું આશ્ચર્ય છે? જળને પણ અચિંત્ય સામર્થ્ય છે પૂતગઢ પરમાણુનું, એટલે એનાથી તું ભ્રમિત થામાં. હે જીવ, તું ભ્રમામાં, તું ભ્રમિત થામાં. સત્યની પ્રાપ્તિ ન થાય તો વાંધો નહીં, ઉભો રહે, પણ ભ્રમિત થામાં, ભ્રમામાં. જીનનો સિદ્ધાંત છે, જુઓ કેવો સરસ શબ્દ, જીનનો સિદ્ધાંત છે, જળ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જળ ન થાય, એમ સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. અરે આને તો તું પકડ, ભગવાનના સિદ્ધાંતને, બીજા કોઈ સાધનથી ઉત્પન્ન ન થાય, સુધારસ્થિત થાય. કેટલી કેટલી ભ્રાંતિ આ પુરુષ આપણને તોડાવે છે. અને જે જે જીવો આવી રીતે જુદી જુદી ચેષ્ટામાં અટવાઈ ગયા છે, આવી પ્રકારથી થાય, આવી પ્રકારથી થાય, આવી પ્રકારથી થાય, આવા ધ્યાનથી થાય, આવી પ્રકારના ધ્યાનથી થાય, આ બધી જુદી જુદી ચેષ્ટા, ભ્રાંતિની ચેષ્ટાઓ, કારણ કે કોઈ પણ પ્રકારની આવી યૌગિક ક્રિયાઓ, જળની ક્રિયાઓ અથવા કોઈ પણ પ્રકારની જુદી ચેષ્ટા કરવાથી આત્મારૂપ પુરુષ વિના જીવ જાયનો જાય એમ નથી. માટે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી ને બાકીની બધી સિદ્ધિ છે, 10 કલાક સુધી આમ બેઠો, 40 દિવસ સુધી સમાધિમાં રહ્યો ખાડામાં, આમ શ્વાસ ન લીધા, આમ ન કર્યું, એનાથી આત્માની પ્રગટ્યો, બાકીનું જે થવું હશે એ થશે. કારણ કે જીનનો સિદ્ધાંત છે કે સત કોઈ કાળે સત સિવાય બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં, આવી દેખીતી સમજાય તેવી વાતમાં જીવ મૂંઝાઈને પોતાની કલ્પનાએ સત કરવાનું કહે છે, કલ્પનામાં ચાલ્યો જાય અને સત કરવાનું કહે છે, પ્રરૂપે છે અને બોધે છે. પાછું આનું ડાપણ તો એટલું બધું છે કે પોતે તો અંદર પડ્યો છે, હવે જગતના જીવોને અંદર પાડવાનો ધંધો કરે છે. પ્રરૂપે છે અને બોધે છે કે આમ કરવાથી તમને જીવ થાય, આમ કરવાથી આત્મા પ્રાપ્ત થાય. પણ આ તીર્થંકરનો ઉદ્દેશ વચન જે છે એ ઉદ્દેશ વચન એ છે કે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ, યમ નિયમની ગાથાઓ પેલી 4 યાદ કરી જવાની, બળવાન પરિશ્રમ. તપી ગયો તડકાની અંદર, આમ ને ઉભે ઉભો હુકાઈ ગયો, આવો બળવાન પરિશ્રમ કરીએ છતે કોઈ પણ પ્રકારના પરિશ્રમ આવી જાય છે પછીની અંદર, ભૂખ દુઃખ આ તે જે યમ નિયમની અંદર બધા આપ્યા છે એનો વિસ્તાર આપણે નહીં કરીએ, પણ આ બધા પરિશ્રમ કર્યા છતાં પ્રાપ્તિ ન થઈ, આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું, સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ, બાકીનું જે થવું તે થશે, ગમે તે ચમત્કાર થશે, જમીનથી અધર હાલશે, ઉડશે, અહીંયા જે એવો પરિણામ જાણશે, કુઅવધિ થશે. અવધિ જ્ઞાનની અંદર કુઅવધિ પ્રકાર છે. આનું આમ કહી દીધું, મારો ભાઈ અહીંયા હતો, મેં પછી ફોન કરીને પૂછ્યું તો એને કીધું તું એમ જ થયું, આત્મજ્ઞાન નથી. એને કીધું એ ભલે જે કીધું એ જે થાય એ બધી આખી વાત પૌદગલિક પૂરતી સીમિત છે. અસતમાંથી સત ક્યારેય નિર્માણ થતું નથી. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, હવે આ જીવ આ બધાથી પ્રાપ્ત થતો નથી, પણ જેમાંથી સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, એવા તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ કે અમે આ તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. ભગવાનનો પત્ર તો અપૂર્ણ રહી ગયો, કારણ કે આ તો ઉદયવાણી છે, જ્યાં સુધી લખાય ત્યાં સુધી લખાય, અને પ્રેરણા જેવી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ, પણ ત્યાં તો હજી કહેવાનું છે પેલા દોહરાનો અર્થ, અને દોહરાના અર્થ પેલા એ દોહરાના કેનાર એવા તીર્થંકર, અને એનો મહિમા, એ તીર્થંકર, એના વચન, એનો માર્ગબોધ અને એના વચનનો ઉદ્દેશ્ય, આ બધી વસ્તુ કહીને એ તીર્થંકરને 4 નમસ્કાર આ પુરુષે કર્યા છે. જગતમાં આવા સાહિત્યની અંદર આ કઈ જોડ નથી તીર્થંકરની વંદનાની અંદર, આવું સ્વરૂપ 4 નમસ્કારની અંદર યથા તથ્ય જેને સંભાળ, જેમ ભગવાને યથા તથ્ય આત્મા કીધો એમ આ પુરુષે તીર્થંકરનું સ્વરૂપ યથા તથ્ય આપણને આ 4 નમસ્કારમાં સમજાવ્યું. તીર્થંકરને આપણે સ્વરૂપ પણ સમજાતું નથી એવા કાળની અંદર આ પુરુષે આત્મા સમજાવવા માટે તીર્થંકરનું સ્મરણ કરતા એને તીર્થંકરનું રૂપ દેખાયું, સ્વરૂપ દેખાયું, એનું અનુસંધાન થયું, અને એ અનુસંધાનના આધાર ઉપર આ તીર્થંકરની સિદ્ધાંતબોધ એવા સ્વરૂપને 4 નમસ્કાર કરી અને એનું આખું રહસ્ય કર્યું કે આને સ્વરૂપસ્થ આત્મા પણ થઈને આત્મા કીધો છે. આણે કહ્યું છે કે સત્પુરુષની ભક્તિ જોશે, આણે કહ્યું છે કે આ જીવ આત્મારૂપ પુરુષ વિના આ જાણો જાય એવો નથી, આણે કહ્યું છે કે અનેક યોગાદિક સાધનના બળવાન પરિશ્રમ છતાં જેની પ્રાપ્તિ થાય એમ નથી, પણ સહજ પ્રાપ્ત થાય તો તે આત્માથી જ પ્રાપ્ત થશે, પ્રગટ ચૈતન્યથી જ પ્રગટ ચૈતન્ય પ્રગટ થાય. એટલે જ આપણે જે આત્મસિદ્ધિની અંદરની ગાથા છે એ વાત કરીને પૂરી કરીએ. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. તીર્થંકરનો જે બોધ છે એ જ આત્મસિદ્ધિની અંદર ગાથા છે કે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર આત્મા પ્રાપ્ત ન થાય, સહજ રીતે પ્રાપ્ત થાય જેણે આત્મારૂપ પુરુષ વિના આ જાણ્યો જાય એવો નથી. એટલે બધી જ પ્રકારની ભ્રાંતિ, બધી જ પ્રકારની ચેષ્ટાઓ, બધી જ પ્રકારના સાધનો અને બધી જ પ્રકારના સિદ્ધિ યોગથી આ જીવે પેલા ભ્રાંતિમાં ન પડે એટલી સાવધતા, એટલી પ્રકારની નિશ્ચળ શ્રદ્ધા થવી જોઈએ, જ્યાં સુધી આ તત્વ ઉપરની નિશ્ચળ શ્રદ્ધા નથી આવી ત્યાં સુધી હજી ગોથા ખાવાના, હજી અહીંયા દોડવાના, હજી અહીંયા દોડવાના, હજી આ થવાનું, હજી તે થવાનું. આપણે સંસારનું પરિભ્રમણ તો દૂર રહ્યું, પણ આ માર્ગના પરિભ્રમણમાંથી નવરા નહીં થાય ને આયુષ્ય પૂરું થઈ જવાનું. પછી આરાધના જેવો તો સમય જ નહીં દે, ખાટલે પડીને પડશું ત્યારે, કે આરાધના તો રહી ગઈ જીવનમાં, હજી તો માર્ગ જાણવા માટે જ પ્રયત્ન કર્યા, અને એમાં તો ભ્રાંતિમાં જ અટવાણા. કોણ આવીને આપણો કાન પકડશે કે ભાઈ આ વ્યર્થ કાળ ગુમાવ્યો, તે તો અનંતનું પરિભ્રમણ તારું નિષ્ફળ ગયું એ તો સમજાણું. આ જીવનનું પરિભ્રમણ નિષ્ફળ છે એ સમજાય છે, એટલું તો સાર્થક કર કે જેથી કરીને અનંતની સાર્થકતા થાય. એવી કરુણા સભર વાણીથી ભગવાને તીર્થંકરનું ઓળખાણ કરાવ્યું છે. હજુ એને વાતની અંદર જીવને આગળની વાત આપણે સમજવાની છે. યથા અવસર આપેલ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કર. સુખ ધામ આનંદ સો સંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન શાંતિ અનંત સુધામય જે પ્રણ પદતે ભરતે જયતે પ્રણ પદતે વરતે.